એટલે મોક્ષ થશે. કેટલાક તો કહે છે મોક્ષ માટે કઈ મથામણ કરવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, પણ કહે કે કપાળમાં કે હથેળીમાં લખાયેલો હશે તો એની મેળે મળશે. કપાળમાં મોક્ષ લખાતો હશે?
પ્રારબ્ધથી મોક્ષ મળતો નથી, પુરુષાર્થથી મોક્ષ મળે છે. આટલું તો ખ્યાલમાં રાખજો કે સંસાર પ્રારબ્ધથી મળે છે અને મોક્ષ પુરુષાર્થથી મળે છે. નાની કહે છે તું પ્રારબ્ધની વાત ન કરતો અને પુરુમાંથી કર્મો એવા છે એમ પણ ન માનતો, કારણ કે તે કર્મોને જોયા તો નથી ને. પ્રારબ્ધ અને પૂર્વના કર્મોની વાત પડતી મૂકી તું પુરુષાર્થ કરવા માંડીશ તો જરૂર મોક્ષ મળશે. પુરુષાર્થ જ કરવાની જરૂર છે. પુરુષાર્થ કરતાં પહેલાં રુચિ ફેરવવી પડે, રુચિ ફેરવ્યા પછી પ્રવૃત્તિ કરવી પડે, અને પ્રવૃત્તિ કર્યા પછી સત્યને શોધવું પડે. સત્ય શોધ્યા પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરવું પડે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી સ્વરૂપમાં ઠરવું પડે, અને સ્વરૂપમાં ઠરવા માટે વિકલ્પો છોડવા પડે. આ રીતે જો તું કરે તો મોક્ષ તારા હાથમાં છે. મોક્ષ મેળવતા તને વાર નહીં થાય. મોક્ષ માટે મોક્ષ જો પ્રાપ્ત કરવો હોય તો સાધકે જીવનમાં પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. ધન્યવાદ. આટલી ધીરજ પૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેક અંતરમાં રહેલા પરમાત્માની પ્રેમ કરું.
બસ ગાથા 130 વિષય સૂત્ર શું છે ગાથાનું? સત્ય પુરુષાર્થ. આ ગાથા 130 એમાં પુરુષાર્થની વાત કરી છે. તો આ પુરુષાર્થ સમજવા માટે 5 સમવાય જ્યારે ભેગા થાય ત્યારે કોઈ પણ કાર્યની નિષ્પત્તિ થાય. કયા કયા 5 સમવાય છે? પેલું સ્વભાવ, ભવિ કે અભવિ, વચનામૃત લઈ લેજો. પછી નિયતિ, પછી કાળ, ભવિતવ્યતા, પૂર્વકર્મ, પુરુષાર્થ. આ શાસ્ત્રમાં વાત આવે છે કે 5 સમવાય પૂરા થાય જ્યારે એનો મેળ થાય ત્યારે જીવની કાર્યની નિષ્પત્તિ થાય, એટલે કે એની મુક્તિને પ્રાપ્ત થાય. કૃપાળુ દેવે એક જ ગાથામાં આ 5-5 સમવાય, જબરજસ્ત આ સિદ્ધાંત છે, આના ઉપર તો ગ્રંથો લખાયા છે, એક ગાથાની અંદર એનું વિવરણ કરીને સમાધાન આપી દીધું કે જૈન દર્શન છે એ પુરુષાર્થને આધીન છે. જો ઈચ્છા હોય મુક્તિની, પરમાર્થ એટલે પરમ અર્થ, શ્રેષ્ઠ વાત શું છે જગતમાં? શ્રેષ્ઠ શું? આત્મા. આત્મ સ્વરૂપથી કોઈ ચીજ શ્રેષ્ઠ નથી. આત્માથી સૌ હીન. હવે જો એ શ્રેષ્ઠ વસ્તુ જોતી હોય, એની ઈચ્છા જો હોય તો તમે સત્ય પુરુષાર્થ કરો. પુરુષાર્થ વિના કોઈ ચીજ આપોઆપ આવીને પડે એવું બની શકે નહીં. એ પુરુષાર્થ કરતા જાઓ તેમ આ બધા પરિબળો જે છે જે અનુકૂળ થવા જોઈએ, ભવસ્થિતિ અનુકૂળ થવી જોઈએ, ભવિતવ્યતા અનુકૂળ થવી જોઈએ, કાળ સ્થિતિ પાકવી જોઈએ, પૂર્વકર્મ જવા જોઈએ, બધી વાત સાચી. પણ એ થાય શેના કારણે? બાકીના જે છે એ અસર છે, પરિણામ છે. એક તમે પુરુષાર્થ કરો એટલે એની મેળે મેળે કાળ સ્થિતિ પાકે, ભવિતવ્યતા અનુકૂળ થતી જાય, પૂર્વકર્મનો ક્ષય થતો જાય, નિર્જરી જતા જાય, એમ આ પ્રકારનો ક્રિયા થતી જાય. મોક્ષ માર્ગ પોતાની મેળે ક્લિયર થાય. પરંતુ કોઈ એમ કે પુરુષાર્થ નથી કરવો, હમણાં કાળ સ્થિતિને પાકવા દો. તો કાળ સ્થિતિ પાકે નહીં. કોઈ એમ કહેશે કે મારી ભવ સ્થિતિ થશે ત્યારે આપણને મોક્ષ મળશે, માટે મારે અત્યારે મોક્ષનો પુરુષાર્થ કરવાની તમે જે વાત કરો છો એ હમણાં નથી કરવી. પાંચ સમવાય છે ને, તો ભવ સ્થિતિ વિચારવા દો, એ પાકે ત્યારે થશે. કોઈ એમ કે પૂર્વના કર્મો ઘણા છે, મોક્ષનો પુરુષાર્થ હમણાં કરવો નથી, કર્મો જેથી ખપી જશે તેથી કરશું, આવે ત્યાં સુધી ભોગવા કરીએ. કર્મો જ્યાં સુધી ઉદયમાં આવે ત્યાં સુધી ભોગવ્યા કરશું, એની મેળે ખતમ થશે, પછી આપણને થશે કે હવે મોક્ષની ગતિ થઈ છે, ટાણું થયું છે, તો પુરુષાર્થ કરશું. એવી સ્થિતિ છે. પાંચ સમવાયનો અર્થ આ પ્રકારનો કરવાનો છે, એની આ પ્રકારની સમજણ છે. તો કૃપાળુદેવે અનેક અનેક આવા જે કઈ સમસ્યાઓ છે મોક્ષ માર્ગની અંદર શાસ્ત્રનો જે બતાવેલી ચર્ચાઓ છે એમાં આવી અનેક જેને કહીએ સમવાયની સમસ્યાઓ મૂકી છે. એટલે એ બધા પરિબળો મૂક્યા છે, મોક્ષના પરિબળો. તો જ્યારે કોઈ જીવ પોતાની મેળે શાસ્ત્ર વાંચે અને પરિબળનો વિચાર કરે તો એને એનું સમાધાન ન મળે. એને એમ થાય કે મારી કાળ સ્થિતિ હજુ કંઈ પાકી નથી, અને સીધો વિચાર કરતાં કરતાં વયો જાય કાળ સ્થિતિનો, કે અત્યારે તો કળિયુગ ચાલે છે માટે મોક્ષ મળે. પ્રશ્ન કર્યો છે કે અત્યારે કળિયુગ ચાલે છે, પાંચમો આરો છે, પણ ભાઈ સાહેબ આપ પાંચમા આરામાં જ પેદા થયા છો કે અત્યાર પહેલા હતા? આ આત્મા પાંચમા આરા પહેલા હતો કે નહીં? તો કે હતો. કયા આરામાં હતો? ચોથામાં હતો ને. તો ચોથા આરામાં તો મોક્ષ હોય ને. ચોથા આરામાં મોક્ષ હોય તો તેવી મોક્ષ કેમ ન મળ્યો? જો તમે એમ કે કાળ લબ્ધિ હોય તો મોક્ષ મળે, કાળ લબ્ધિ ન હોય તો ન મળે. અત્યારે કળિયુગ છે, પંચમ કાળ છે, હવે કઈ મોક્ષ બોક્ષ મળે નહીં, માટે હવે આપણે કઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. તો તું ત્યારે ચોથામાં હતો એનું શું? પછી આવો ચોથો વારો એક જ વાર મળ્યો હતો? અનંત વાર મળ્યો હતો. એક વાર કદાચ ભૂલી ગયો, એકાદી વાર કદાચ ચૂક થઈ જાય, પણ આવો હારો તો તને ચોથો હારો કઈ એક વાર નથી મળ્યો, અનંત વાર મળ્યો છે. અનંત વાર ચોથા આરા મળવા છતાં જીવને મોક્ષનું પરિણામ થયો નહીં. તો આ બતાવે છે કે સમવાયની આપણી સમજણ એ કામ ના આવે. અહીંયા સદગુરુ જોઈએ. કોઈ પણ વસ્તુ લખી હોય એનો અર્થ સમજવો, એનો સંદર્ભ સમજવો, એનું અરસપરસનું અનુસંધાન સમજવું, જેને ઇંગ્લિશમાં કહે છે રેફરન્સ ટુ કોન્ટેક્સ. કોઈ પણ વાત એકાંતે ન લેવાય, એ જ વાતને ન પકડાય, એ જ શબ્દને ન પકડાય, એ જ વાક્યને ન પકડીને ચલાય. એ વાક્ય કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું છે, કયા અનુસંધાને કહેવામાં આવ્યું છે, કેનાર કોણ છે, કોને કહ્યું છે, આ બધા પાસાઓનો જ્યારે અનેકાંતથી વિચાર કરવામાં આવે ત્યારે જ એ વાક્યનો અથવા એ શબ્દનો યથાર્થ અર્થ છે એ આપણે સમજી શકીએ. જીવની મુશ્કેલી એ છે કે એની પાસે બુદ્ધિ છે પણ પ્રજ્ઞા નથી. બુદ્ધિ છે પણ પ્રજ્ઞા નથી, શું અર્થ થાય એનો? વિવેક નથી, છે જોરદાર, તર્કવાળો છે, તર્ક વિતર્ક જોરદાર કરે, એવો લોજિકલ છે, પણ વિવેક નથી. વિવેક વિનાની બુદ્ધિ છે, ભ્રષ્ટ છે. પરમાર્થ માર્ગ બુદ્ધિથી હસ્તગત થતો નથી, પરંતુ પ્રજ્ઞા જોઈએ. અને પ્રજ્ઞા કેવી રીતે મળે છે? વિવેક અને સમજણથી, સદગુરુના બોધની સમજણથી પ્રજ્ઞા ઉત્પન્ન થાય. જો જ્યાં સુધી આપણને આવી સમજણ ન મળે, બહુ મહત્વનો શબ્દ છે જો બેસે તો અને સમજાય તો, કેમ કે સમજણ આપણામાં તો એટલો સાદો થઈ ગયો છે હવે રોજ રોજમાં કે બધાને આમ તો સમજ્યા આવે, તો હું તો બધું જાણું છું, સમજાય હવે તમે કીધું બધું સમજાય. આ સમજણ શબ્દ નથી પકડાયો. કેટલા વખત પછી આ સમજણ શબ્દ ઉપર જો જબરજસ્ત કોઈએ વજન આપ્યું હોય તો કૃપાળુ દેવે. એને આત્મસિદ્ધિની શરૂઆત ક્યાંથી કરી? જે સ્વરૂપ સમજ્યા વિના. તરત જ સમજ્યાની વાત કરો, તમે ક્યાં આવ્યું પડે? અમે બધું સમજીશું. સંસારમાં આટલા વર હોય ને અમે સમજતા ન હોય, અમે આટલા વેપાર ધંધા કરતા હોય ને સમજ્યા ન હોય, અમારા પરિવારના આટલા કામ કરતા હોય ને સમજ્યા ન હોય. ભગવાન કહે છે તો સમજો હો તો સર્વ જીવ છે, અને જે સમજે તે થાય, અને તારું તો કઈ ઠેકાણું છે નહીં. તો એનો મતલબ શું થયો? સમજ્યો નથી. તો જો આ આપણને બેસે કે આપણે સમજણ વિનાના છીએ, પરમાર્થની સમજણ, વ્યવહારની સમજણની વાત નથી, લૌકિકની સમજણની વાત નથી. જો એક વાત બેસે કે આપણે બધું જ જાણીએ છીએ પણ સમજતા નથી, મુકુંદભાઈ મિત્ર, આ ભ્રમ જબરજસ્ત છે કે હું આટલા શાસ્ત્રો જાણું, હું અમે આટલા લોકોને સાંભળ્યા, અમે આટલું વેલ ટ્રાવેલ થયું દુનિયાભરની અંદરનો અમારો આટલો અનુભવ, અને તમે કહો આટલું મારું જાણપણું, તો કે જાણપણું છે પણ સમજણ નથી. સંદર્ભ નથી. એક વાત સાચી હોય તો એ સંદર્ભ નો હોય તો વાત સત્ય છે, એ પણ અસત્ય થાય, અને અસત્ય પણ સત્ય થાય એકાંતે. જૈન દર્શનનો આખો આધાર અનેકાંત છે. અનેકાંતનો અર્થ એ કે શબ્દને શબ્દનો પોતાનો અર્થ છે, પણ એની સાથે આ બધા એકાંત ન લેવાય, પણ બધા અનેકાંતથી શબ્દને વિચારવો પડે, અને અનેકાંતથી વિચારીએ ત્યારે જ એ શબ્દની સાચો અર્થ આપણને સંપ્રાપ્ત થાય, અને એ અર્થ જે મળે એ સમજણ સાચી. જ્યાં સુધી એ અર્થ ન સમજાયો ત્યાં સુધી સમજણ સાચી નથી. કારણ કે સંદર્ભ વિનાની વસ્તુ એ સંગત ન હોય, સંદર્ભ ન હોય એ સંગત ન હોય સંદર્ભથી અનુસંધાનથી વસ્તુની સંગતિ થાય છે કે ભાઈ હવે એને આ એક વિષય વસ્તુ સાથે મેળ થાય છે, આ એક પરિસ્થિતિ સાથે એનો મેળ થાય છે. અને આ વાતમાં એણે કીધી તો ઓહો આવી વાત હતી ત્યારે એણે આ કહ્યું તો એણે બરોબર કીધું, અને નહીં તો આપણે તો એનો શબ્દ પકડીને એનાથી આ બોલાય કેમ, એનાથી આ કહેવાય કેમ, એને આમ કર્યું કેમ, એના કર્યું કેમ. પણ જ્યારે સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન થાય ત્યારે ખબર પડે કેમ આ સ્થિતિમાં એણે આ કર્યું તો એણે આ જ કરવું જોઈતું. એને વાત જે પેલા અનુચિત હતી એ હવે ઉચિત થઈ. શેનાથી ઉચિત થઈ? સંદર્ભ અનુસંધાન. તો અહીંયા જે વાત કરે છે આ સમવાયની કે બધા સમવાયનું એવું છે કે જ્યાં સુધી જીવ પોતાને ઈચ્છા ન થાય મુક્તિની ત્યાં સુધી એના કર્મની નિર્જરા થાય કે બંધ વધતો જાય. એક જૈન દશા એના કર્મોની પ્રવાહ શરૂ થાય. દરેક કર્મને પોતાની સ્થિતિ છે, સમય આવી એટલે કર્મ પૂરું થાય. હવે જો એ નિયમ હોય તો આપણે કહીએ કે વેલા મોડું, પણ મોક્ષ તો થાય જ. સર્વ કર્મનો ક્ષય એટલે મોક્ષ, અને કર્મનો ક્ષય તો થશે જ. કોઈ કર્મ કાયમ નથી, કોઈ કર્મ નિત્ય નથી, દરેક કર્મને સ્થિતિ છે. સ્થિતિ છે એટલે કાળની મર્યાદા છે. તો આજે પૂરું ન થાય કાલ થાય, આપણે ક્યાં ઉતાવળ હતી? કર્મ પડ્યા છે, આવશે, ઉદયમાં આવશે, ક્યાં કાયમ રહેવાના છે? જશે જ તો મોક્ષ થઈ જાય કે નહીં? પણ જે મોક્ષનો યત્ન નથી કરતો એને નવા બંધાયા વિના રહેતા નથી. ત્યાં જો પુરુષાર્થ નથી, પુરુષાર્થ વિનાના જીવમાં બંધાતા કર્મો ભોગવવા છતાં છૂટતા નથી, નવા બંધ થયા વિના, કેમ કે એ મોક્ષનો પુરુષાર્થી નથી. પુરુષાર્થ નથી એની પાસે, ઈચ્છા પણ નથી છૂટવાની. અને દિનબંધુની વ્યવસ્થા એવી છે બંધાવાના કામીને છોડતો નથી. આ વિશ્વની વ્યવસ્થા છે, આ વસ્તુનું પરિણામ છે. આમાં કોઈ ઈશ્વર નથી અને કોઈ આપણું કંઈ ચાલતું નથી. આ સમગ્ર વિશ્વ સત અને ઋત ઉપર રહેલું છે. સત એ વસ્તુ છે, પદાર્થ છે. ત્રણેય કાળ એનું સ્વરૂપ એવું ને એવું રહે છે. આત્મા એ સત છે, વિજ્ઞાન ઘન એવો આ આત્મા છે. ત્રિકાળ છે, એનું દ્રવ્ય ત્રિકાળ છે, એના ગુણો ત્રિકાળ છે, એની પર્યાય પણ ત્રિકાળ છે. કોઈ દ્રવ્ય ગુણ વિનાનું નથી, કોઈ ગુણ પર્યાય વિનાની નથી. આ સત્ય છે. પણ ઋત શું છે? ઋત એ છે કે પર્યાય સમયે સમયે બદલતી રહે છે. દ્રવ્ય ધ્રુવ હોય તો પણ પર્યાય ધ્રુવ નથી. દ્રવ્યની જ પર્યાય છે, ગુણની જ પર્યાય છે. ગુણ ધ્રુવ છે પણ એની પર્યાય બદલતી જાય છે, એ ધ્રુવ નથી. આ ઋત છે. ઋત એટલે સૃષ્ટિનો ક્રમ, નિસર્ગનો નિયમ, કર્મનો કાયદો, વસુંધરાનો ન્યાય. આમાં કોઈ ઈશ્વર નહીં, આમાં કોઈને ક્યાંય રાજા છે, કોઈ નક્કી કરનાર છે, કોઈ કોર્ટ છે, કોઈ સુપ્રીમ કોર્ટ છે, કોઈ નહીં. બધું સ્વયં શાસિત. આ વસ્તુને પણ સમજવી પડે. જેટલું સતને સમજવું જરૂરી છે એટલું જ ઋતને સમજવું પણ જરૂરી છે. કે ઋત છે, સત અને ઋતના નિયમથી આખું જગત ચાલે છે, વિશ્વ અનાદિકાળથી ચાલે છે. જૈન દર્શન કે છે આને સમજો, કેટલાક સતને પકડીને બેસી ગયા અને ઋતમાં ઈશ્વરને દાખલ કરી દીધો, કેટલાક સતને પકડીને બેસી ગયા અને ઋતની અંદર કોઈ સમ્રાટને દાખલ કરી દીધો, સેન્સાને કે નક્કી કરે એમ થાય, કોઈએ પોતાની જાતને દાખલ કરી દીધી. અહમ, હું જે કરું હું જે ધારું એ બધું કરી શકું છું. સત છે એની સામે એને ઋત નહીં, પોતાના સતની પણ આટલી બધી એને અહંભાવ આવી ગયો. આત્મા પણ ઋતથી બંધાયેલો છે. હવે એને આ સતને ઋતનો નિયમ ન ખબર હોય તો એનો એને ત્યાં સુધી અનેકાંત વસ્તુનું સ્વરૂપ સમજાતું નથી. જગતના અગમ નિગમના ભેદ સમજવા પડે કે આખું વિશ્વ કેવું ચાલે છે અને કેટલા વર્ષોથી ચાલે છે, અનંત કાળથી ચાલે છે. જુઓ કેવું વ્યવસ્થિત ચાલે છે. સૂર્યને ઉગવાની જવાબદારી કોને સોંપવી પડે કે જોજે હોય ટાઈમસર ઉગે જોજે, નહીં તો તું પાછો એનું ધ્યાન રાખજે. ઋતુઓના ફેરફાર, સમયની બધી કાળ ચક્ર, અવસરપીણી ઉત્સરપીણીના ચક્રો, જીવન અને મૃત્યુના ક્રમ, એક એક વસ્તુ જુઓ તમે, આપણને એમ થાય કે ક્યાં કોણ કરનારું છે, કોણ આમ છે. પછી કવિઓ બધું ભલે લખે કે મોરના ઈંડામાં કોણે રંગ પૂર્યા હશે, મોરના પીછા ચિતરવા કોણ ગયું હશે, આ સંધ્યાની લાલીમાં લાલાશ કોણે મૂકી અને રાત્રિની કાલીમામાં કાળો રંગ ક્યાંથી આવી ગયો, એ જ આકાશમાં લાલ ક્યાં વયો ગયો, કાળો કોણ મૂકી ગયો અને મેઘધનુષના સાત રંગ કેવી રીતે આવ્યા, આ ક્યાંથી આવ્યા, આ પક્ષીઓને ઉડવાનું કોણે શીખવ્યું, આ માટલાઓને તરવાનું કોણે શીખવ્યું. આ તો આપણે તો પડી જાય છે, કઈ થતું નથી, ડાયો મનુષ્ય એ ડૂબી જાય છે, એ ઉડી શકતો પણ નથી. આ જગતની અંદર અસંખ્ય અનંત પ્રકારની ચિત્ર વિચિત્રતાઓ અને એ ચિત્ર વિચિત્રતાઓ સ્વયં થયા કરે. એક જીવ હોય, એક જીવ 3 ઇંચમાં જાય, પક્ષી તરીકે જન્મ લે તો ઉડતા કઈ પૂર્વકર્મમાં શીખીને આવ્યો હતો, અને કોઈએ શીખડાવ્યું છે કે તું અત્યારે ઉડવાનો શીખ, કેમ કે આવતા જન્મમાં તારે પક્ષી થવાનું છે, ચકલી થાયશ, કાગડો કબૂતર થાયશ, પછી કોણ ઉડાડશે તને, કઈ માં શીખવવા આવશે, માટે અત્યારની માં એને શીખવે, હિંસા કરવાનું શીખવે તો ઘાતકી પશુ થઈશ તો શું કરીશ. અને સ્વિમિંગ પુલના પાસ એટલા માટે છે કે ભાઈ તમે માછલા થશો તરતા ક્યારે શીખશો, એના કરતા શીખીને જાઓ કામ આવશે. એકેય વસ્તુ પ્રી પ્લાન ચાલતી નથી, જ્યાં જાઓ છો ત્યાં તેવી યોગ્યતા ઊભી થઈ જાય છે. કેવી? જગતમાં સામાન્ય બુદ્ધિમાં ન નીકળે બેસે નહીં. તો આવો આ ઋતનો ક્રમ છે, ઋત સત ને ઋત શબ્દ છે, ઋત છે એ આ સતનું આખું પ્રવર્તન કેવી રીતે છે એના નિયમનો અંગ છે. અને એ નિયમમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, કોઈ કરી શકતું નથી, કોઈથી થાય એમ નથી. આને કહેવાય અગમ નિગમના ભેદ છે. આ અગમ નિગમના ભેદ કેટલાક એકબીજા સાથે સંકળાયેલા છે, પરસ્પર ગૂંથાયેલા છે, સૃષ્ટિના ક્રમને કારણે જ બધા ગૂંથાયેલા છે. જેમ કર્મ બંધાય તો પ્રકૃતિ ત્યારે જ બંધ પડી જાય. કયા પ્રકારનું કર્મ વાંધ્યું, જેવું ભાવ જેવો કર્યો, વિભાવ થયો, કસાય કર્યો, કર્મ બંધાયું, પ્રકૃતિ નક્કી થઈ ગઈ, પ્રદેશ નક્કી થઈ ગયા, અનુભાગ નક્કી થઈ ગયો અને સ્થિતિ પણ નક્કી થઈ ગઈ. અરે સાહેબ, એક સેજ અમે વિભાવ કર્યો એમાં તો ચાર પ્રકારનું બધું મિકેનિઝમ ગોઠવાઈ ગયું. આ કોણે ગોઠવું, કેવી રીતે થયું આ બધું? એ પ્રત્યેક પરિસ્થિતિની અંદર એવા આંતર સંબંધવાળા પરિબળો ગૂંચાયેલા ગૂંથાયેલા છે. કર્મનું જેમ આ પરિબળ ગૂંથાયેલું છે, એમ સમવાયનું પરિબળ ગૂંથાયેલું છે. અને એક ગૂંથણીમાં આ બધું લખી નાખ્યું. હવે કોઈ એકને પકડી લીધું, કોઈ ભવ સ્થિતિને પકડી લીધી, કોઈ કાળ લબ્ધિને પકડી લીધી, કોઈએ પૂર્વકર્મને પકડી લીધા, અને કોઈએ એ પ્રકારનો પોતાનો વ્યાખ્યાનનો વિષય બનાવ્યો એટલે પાઠ ઉપરથી મંડે ઠોકવા. આ કાળની અંદર હામૈયા વરઘોડા કાઢો, હવે બોક્સ બોક્સ નહીં મળે, આ તો કળિયુગ છે. નથી ખબર તમને, કાળ લબ્ધિ ન હોય તો મોક્ષ ન મળે, આયલું. એટલે પછી ઓલો જેમ આપણો હવે આવતો નથી, 22 જંબુ સ્વામી મોક્ષને તાળા મારીને ચાવી નહીં કે બોલો. આવું તને કોણે કીધું? તો કે અમે તો વ્યાખ્યાનમાં સાંભળ્યું. મારા સાહેબ ખોટું બોલે બોલે. હવે આને શું કહેવું? જંબુએ મોક્ષમાં ગયા અને છેલ્લે ગયા એટલે એને તાળું મારી દીધું અને ચાવી ભેગી લઈ ગયા, પછી કોઈને આપી ન ગયા. છેલ્લો કેવડી કોણ ને, છેલ્લો મોક્ષે જનાર કોણ ને, પેલો કોણ ને, બીજો કોણ, આમાંથી જ નવરા નહોતા. અરે સત છે આત્મા, તો એની મુક્તિ પણ સત ખરી કે નહીં? સમજ નથી, અપેક્ષાની ખબર નથી, સંગતિની ખબર નથી, સંદર્ભની ખબર નથી, વાત કેવી રીતે સમજવી જોઈએ, અનેકાંત દર્શન નથી, સ્યાદવાદની શૈલી આવડતી નથી. એટલે અહીંયા આવા જબરજસ્ત કૂટ પ્રશ્નો જેના ઉપર પંડિતો મહિનાઓને મહિનાઓ કાઢે આ સમજાવવામાં, આ 5 સમવાય ઉપર 4-5 આચાર્યોનું 8 મહિના સુધી આવેલું હતું. માત્ર એના ઉપર મને ખ્યાલ છે કે આચાર્ય છે, મને કહ્યું હતું કે તમે 5 દિવસ આવજો અને આપણે કોઈ અમે વિહારમાં શેષ સ્થાનમાં હોય એકાંતમાં, અને ત્યારે આપણે 7-8 કલાક સુધી રોજની ચર્ચા કરશું. આ 5 સમવાય જો તમારે સમજવા હોય તો. મેં એને લખ્યું હતું, સાહેબ જ્યાં તમે જવાનો હોય મને જણાવજો. પણ એમનો પછી કંઈ સમાચાર આવ્યા નહીં, પણ ચાલ્યા કરે બધું. આવું આ જ વસ્તુની અંદર આવો વિષય કૃપાળુદેવે એક ગાથામાં મૂક્યો કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ, ભવસ્થિતિ આદિ આદિ એટલે આ 4-4 બાકીના ભવિતવ્ય, કાળ લબ્ધિ, પૂર્વજન્મ, આ બધું નામ લઈ, એનું બધું નામ લઈને છેદો નહીં. અરે આત્માર્થને છેદોમાં, તમારું અકલ્યાણ કરોમાં, તમારી મુક્તિને રોકોમાં, આત્માર્થને છેદોમાં. કેવો શબ્દ પ્રયોગ કેવો કર્યો છે! અરે બાકીની ચર્ચામાં તો તું આત્મા જ છેદી રહ્યો છો. આત્માર્થને છેદવા, આ બધું આપોઆપ થશે. અને ઉપદેશ સાહેબ કોઈ કે પ્રશ્ન કર્યો હશે અને જવાબ આપ્યો કે સાહેબ ભવ સ્થિતિ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કરે ત્યારે. સાહેબ કાળ લબ્ધિ ક્યારે થાય, તો કે પુરુષાર્થ કરો ત્યારે. સાહેબ કર્મ ક્યારે ક્ષય પામે, પુરુષાર્થ કરતો પામે. આ બધું ક્યારે થાય, તારી ઈચ્છા હોય તો. આ બધું ક્યારે થાય, જો તારી ઈચ્છા હોય તો. તારી ઈચ્છા ન હોય તો ન હતા, અને ક્યારેય ન થાય. જો ઈચ્છા ન હોય મોક્ષની, જો ઈચ્છા ન હોય મુક્તિની, જો ઈચ્છા ન હોય આ કર્મબંધનથી છૂટવાની, જો ઈચ્છા ન હોય તો ક્યારેય ન થાય, પેલા સમજી લેજો. કારણ કે ઋતનો નિયમ એવો છે કે કર્મ એની રીતે પૂરા થશે પણ નવા, એટલે કર્મ, એક એક કર્મ મર્યાદિત છે પણ પ્રવાહથી અનંત છે, કાળના પ્રવાહથી અનંત છે. આ વસ્તુની કૃપાળદેવે એક ગાથાની અંદર એવું સરસ સમાધાન આપ્યું છે. એ કહે છે, તમને પરમાર્થની ખરેખર ઈચ્છા છે, મોક્ષ જોઈએ છે, ₹299 પત્ર આપ્યો. એને કહ્યું કે આટલું બધું તું કરે છે પણ લક્ષ્ય વિના આ બધા સાધનોની કોઈ સિદ્ધિ નહીં થાય. લક્ષ્યને આગળ કર્યા વિના કોઈ સિદ્ધિ સંપ્રાપ્ત નહીં થાય. મુમુક્ષુનું પહેલું કામ, સાધકનું પહેલું કામ લક્ષ નક્કી કરવું. આપણે દેરાસર જવું છે, અપાસરે જવું છે, સ્વાધ્યાય કરવો છે, ગ્રંથો વાંચવા, શું કામ વાંચવા છે? શોખ છે એટલે મારે જગતમાં સારા કેવડાવવું છે, એટલા માટે આ બધા શાસ્ત્રો હું જાણું છું, એવું પંડિતાઈનું અભિમાન કરવું છે, માટે આ તારે વાંચવા છે? આપણે સૂત્રો શીખીએ છીએ પ્રતિક્રમણ, શું કામ? પછી બોલીએ ત્યારે આપણે વટ પડે, ખબર પડે કે સંવત્સરીમાં મેં બોલ્યું, હું બોલ્યો હતો, આને આ કરે, પ્રતિક્રમણ આને કરાવ્યું હતું. આવું આવું જ પ્રેરણા હલતી હોય, ચારે બાજુ આ જ વસ્તુ ચાલે, ક્યારે લક્ષ નથી કે મારે મુક્તિ જોઈએ છે. એટલે પહેલી વાત મૂકી કૃપાળુદેવ અહીંયા, ઈચ્છાની ખરેખર ઈચ્છા છે. અને આ વાતને આત્મસિદ્ધિની અંદર કેવી સચોટ રીતે મૂકી, માત્ર મોક્ષ અભિલાષ. શબ્દ શું મૂક્યો? અભિલાષા અનંત પ્રકારની છે, હોઈ શકે છે, પણ હવે મુમુક્ષુ માટે તો એક જ બાકી રાખી. અભિલાષા સંસારમાં અનંત પ્રકારની છે, સંયોગોથી સંકળાયેલો છે, સંબંધોના જગતમાં જીવે છે. તો સાહેબ, અભિલાષા એક બે ક્યાં પાપ આવે એમ હતું, પણ તું મુમુક્ષુ છો તો તારી અભિલાષા કેટલી? એક જ, માત્ર મોક્ષ અભિલાષ. કામ એક, આત્માર્થનો બીજો નહીં. મનો, મનના વિકલ્પ અનંત છે, એન્ડલેસ, પણ તું મુમુક્ષુ છો તો તને એક જ વિકલ્પ, કામ એક, આત્માર્થનો. એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ. અમે તો સદગુરુને શોધવા નીકળ્યા છીએ, ધર્મની આરાધના કરવા નીકળ્યા છીએ, ગ્રંથના સ્વાધ્યાય કરવા નીકળ્યા છીએ, જુદા જુદા ધર્મના અનુષ્ઠાનો કરવા છે અમારે, અમારે દર્શન વંદન કરવા છે. એક જ કામ છે, આત્માર્થ. આ સિવાય કોઈ હેતુ નથી. આનાથી અમારે નોય પૂજાદીની જો કામનારે નોય વાલું અંતર, આમાં અમારે સિદ્ધિ, જય જયકાર, પૂજા, સ્વાગત, સામૈયા, વરઘોડા, આ કાંઈ થાય ન થાય એવો એકેય લક્ષ અમારી પાસે નથી. અમારે તો એક જ લગ્ન લાગી છે, અને એ જ કે સંસારના ભવચક્રથી છૂટવું છે. તો પહેલી વાત મૂકી કે ઈચ્છા છે, ખરેખર ઈચ્છા છે, એટલે ઉદાહરણ આપ્યું મીરા મીરાનું કે રાધા કૃષ્ણ વિના બીજું કઈ જરૂર જ નથી બીજું બોલવાની તારે. અને એમાં આ એવો સરસ મજાનો સ્વાદ છે, સંસારનો સ્વાદ કેવો છે. હવે કે છે કે જો તને સર્પદંશ થાય ત્યારે લીમડો કેવો લાગે, મીઠો લાગે, કેમ કે સર્પનું ઝેર ચડ્યું છે, એને ઝેર ચડ્યું છે. લીમડો ખવડાવતા જાઓ જ્યાં સુધી મીઠો લાગે ત્યાં સુધી સમજવું કે હજી ઝેરની અસરમાં છે. જ્યારે લીમડો મીઠો લાગે, કડવો લાગે, એટલે મૂળ સ્વાદ છે એવો લાગે, ત્યારે સમજવું કે હવે આ ઝેર ઉતરી રહ્યું છે. એમ મોહરૂપી સર્પ કરડ્યો છે તો સંસાર મીઠો લાગે છે. સંસારનું કોઈ ને કોઈ સ્વરૂપ મીઠું લાગે છે. જાણો છો લોકોની વાત તો બધી, લોકો છે ને આ મારે બીજું કઈ ન જોઈ, પણ એટલે બાબલા વિનાનું હાલે, મારે આમ કઈ નહીં, બધું છોડી દીધું છે, પણ દીકરીની છાતી વળગાડી છે. ક્યાં ને ક્યાં સંસારનું કોઈ ને કોઈ સ્વરૂપ, કોઈ ને કોઈ સ્વરૂપ. બીજા એમ કે છે કે અમને તેનો કઈ નથી, કોણ ક્યાં હલવાયેલો છે એ કોણ જાણે, પોતે પોતાની તો પકડાય જ નહીં. એ બધાથી છોડે, બધાને કે મારે કઈ ખબર નથી, મારે આમ કઈ લેવા દેવા નથી, આમ છે તેમ છે તે બધું, પણ પોતે ક્યાં હલવાયેલો છે એ ખબર. આ સંસારનું સ્વરૂપ એટલું વિચિત્ર છે કે ભાઈ હજી તને આ લીમડાનું પાંદડું મીઠું લાગે છે, ક્યાં ભ્રાંતિમાં જીવે છે. આ પોતે ક્યાં એને ઈષ્ટ લાગે છે એ પોતે પકડી શકતો. બિન સદગુરુ કોઈ એના, સદગુરુ સિવાય કોઈ નહીં બતાવી શકે કે ભાઈ તું ક્યાં પકડાયેલો છો, છોડાવશે તને. તો અહીંયા કે છે કે એ સંસારનો મોહ જ્યારે જશે, મોહનીયનું સ્વરૂપ જીવે વારંવાર અત્યંત વિચારવું. શબ્દ પ્રયોગ ખબર, વિચાર્યું તો આપણે ઘણી વાર વિચાર્યું, ઘણી વાર કૃપાળુ દેવે શબ્દ લખ્યો છે અત્યંત, કારણ કે એને ભલભલા ધ્યાનીઓ ત્યાગીઓ તપસ્વીઓ બધાને પળવારમાં ઊંધે કાન નાખ્યા છે. કેમ કે મોહનીયનું સ્વરૂપ એવું છે કે બધેથી છૂટણ લાગે કે હું મારા જેવો તો કોઈ સંન્યાસી વિરલ કોઈ નથી, અને ક્યાં પકડાઈ જાય એની કાંઈ, કોઈ અહમમાં પકડાઈ જાય, કોઈ લક્ષ્મીમાં પકડાઈ જાય, કોઈ સ્ત્રીમાં પકડાઈ જાય, કોઈ રૂપમાં ગોઠવાઈ જાય, ખબર ના પડે. સ્થુલિભદ્ર, નંદીસિંહ, અર્ણિક મુનિ, શાસ્ત્રકારોએ મુનિઓની પણ કોઈ એવી સ્પેશિયલ રાખ્યું નથી, જેને જેવા છે એવા બતાવ્યા છે. કે આ નંદીસણ કે એમાં શું હતું કે અમે કુવાના કાંઠે તપ કરીએ છીએ, તેમાં વેસિયાના ઘરમાં જવામાં ક્યાં વાંધો હતો, ગયા. અને મુનિ પણ રત્નત્રયી ગુમાવીને કોણ ક્યાં અટવાઈ જાય છે. 60,000 વર્ષનું તપ વિશ્વામિત્રનું, એક મેનકાનું નખરો બસ હતો, ક્યાં રોકાઈ જાય છે. એકમાત્ર નંદીસન, બીજા નંદીસન મુનિ હતા, એને વેસ્યાએ કીધું અરે શું મહારાજ ધર્મલાભ ધર્મલાભ કરો છો, અહીંયા ધર્મલાભનું કામ નથી, અર્થલાભ જોઈએ. અને અહમ એમ તારે અર્થલાભ જોઈએ છે, પોતાની બધી સિદ્ધિને બરોબર કરી જમીનમાંથી ત્રણકલો કાઢી ટુકડા કરી નાખ્યા અને સોના મરોનો ઢગલો કરી દીધો, લે અર્થલાભ. ઓલી સમજી ગઈ કે આને પકડવા જશે, આ મહારાજ જો પકડાઈ ગયા તો આપણને બસ. ઓલીએ પોતાનું કામણ શરૂ કર્યું અને મહારાજ ગયા કામથી. ક્યાં ક્યાં આખો જીવનું સંસારની ચિત્ર વિચિત્રતાઓ. આ માત્ર સમજણનો અભાવ. જો જાણપણું ઘણું હો, આજ્ઞામાં જ રહેજો. કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી વિતરાગ સુરતનું અવલંબન છોડશો નહીં. ભલે લોકો ગમે તે કીએ, બાકીના બધા કિયા આત્મા આમ છે તેમ કોઈને આધાર નહીં. પર છે, પર છે, આ નિશ્ચયની વાતો આવી હવે નહીં ગાતા જ આવશે, એ સાંભળવી નહીં. બહુ વિચાર કરવાનો. અહીંયા કહે છે કે ભાઈ, તને જો ખરેખર તાલાવેલી હોય, ધગસ હોય, ઝંખના હોય, તું બેચેન થયો તો પછી તારે પુરુષાર્થ કરવો પડશે. અને પુરુષાર્થ કરવાનો પહેલો પ્રારંભ કરવો હોય તો સદગુરુનું શરણ લેવું પડશે. એક સરસ 37 પત્રની અંદર કૃપાળુદેવે જુઠાભાઈને એક વાત લખી છે. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. બેસે છે વાત. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી, પણ આત્માને એટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિને ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મૂક, અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. માત્ર આત્માને આટલું જ પૂછવાની જરૂર છે. બહુ સંક્ષિપ્ત વાત કરી છે. શું કહે છે કે જો મુક્તિને ઈચ્છે છે, પ્રશ્ન એક જ, તો બે વાત, સંકલ્પ વિકલ્પ આ મનના વેપાર અને રાગ દ્વેષ એને મુખ, આ તને કહું છું લો ટૂંકું. અને આ મૂકવામાં તને કઈ બાધા હોય તો કે. જો માત્ર મુક્તિને ઈચ્છતો હોય તો પછી આ બાધા ક્યાંથી આવવાની હતી? તને કઈ બાધા હોય તો કે, સંકલ્પ વિકલ્પમાં કહો, માનો કે મોક્ષમાં જઈશ અને ત્યાં ભજીયા નહીં મળે તો. આ વિકલ્પ તારો મુનિશ્રી લખ્યું છે કે લોકો આવા આવા વિકલ્પ કરે છે. મોક્ષના પરમ સુખની પણ એને કલ્પના નથી. અને ઇન્દ્રિય સુખ જે મનની અંદર લાગી ગયું છે એ બધું લઈને કહે છે કે ત્યાં આમ હશે, આવી વ્યવસ્થા હશે, કરવું શું, ટાઈમ તો પસાર થાય જ નહીં. હો કેવી કેવી વાત. આ સંકલ્પ વિકલ્પ, એ સંકલ્પ વિકલ્પથી રહિત થયો નથી, એને હજુ મુક્તિની પણ ઈચ્છા જ. કેમ કે કામ એક આત્માર્થનું એ હજી વાત સમજાણી નથી. માત્ર મોક્ષ અભિલાષ એ પણ પકડાયું નથી. અને પછી રાગ દ્વેષને મુખ, વસ્તુ ઉપર રાગ, વ્યક્તિ ઉપર રાગ, સંયોગો ઉપર રાગ, કે આમ હોય તો સારું, આમ હોય તો સારું, આમ હોય તો સારું, આમ અનુકૂળ રહેશે, આમ ઠીક પડશે, અને નહીં તો દ્વેષ, સારું આ હોય તો ન વાંધો, વાંધો આવે, આ હોય તો જામશે નહીં, ભલે મોક્ષ હોય તો જામે નહીં. આ દ્વેષ, રાગ અને દ્વેષને મૂકવામાં કઈ બાધા હોય તો કે, તે તેની મેળે માની જશે. આ એક જબરજસ્ત વાક્ય છે. કોને પૂછ્યું છે? આત્માને પૂછ કે તને કઈ બાધા હોય તો કે, કઈ મુશ્કેલી હોય તો કે, તને કઈ વાંધો હોય તો કે. તો કે પૂછશો તો આત્મા શું જવાબ આપશે? તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. જુઓ તો ખરા, એક પત્રની અંદર 37મો પત્ર છે, 20 વર્ષની ઉંમર છે. એ હરીમેળે મૂકી દેશે. શું મૂકી દેશે? સંકલ્પ વિકલ્પ અને રાગ દ્વેષ. અનાદિકાળથી આટલો પ્રયત્ન કરવા છતાં જે જ્ઞાન હતી એને માત્ર એટલું જ પૂછ કે મુક્તિ જોઈએ છે, તો આ નહીં ચાલે. પેલા જોતી જ નથી મુક્તિ. મુક્તિનું સ્વરૂપ સંસારનું જ મગજમાં છે કે સાહેબ મુક્તિ જોઈએ, પણ આ હોય કે ન હોય, એમાં ઘરનું ઘર હશે કે ભાડે આપવું પડશે. અરે ભાઈ, આ સંકલ્પ વિકલ્પ મૂકી દે. આત્મા પૂર્ણ સુખનું ધામ છે, એટલે આત્મસિદ્ધિમાં જે કડી મૂકી છે ને આપણે વાત કરી હતી, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ કૃપાળુ દેવ, આ પાંચ શબ્દો એમાં તો અદભુત વાત મૂકી દીધી છે. શુદ્ધ છે આ, અનાદિથી કર્મથી મલિન છે, કષાયોથી મલિન છે, વગેરે બધું હોય, પણ છતાં એની જાત કેવી છે. અને બીજો બુદ્ધ છે, એટલું અજ્ઞાન છે, એટલી ગેરમાન્યતા છે, એટલો મતાગ્રહ છે, એટલો કદાગ્રહ છે, અનેક પ્રકારનું અનુમાન છે, ખોટી શ્રદ્ધા છે, મિથ્યાત્વ ભરોભાર ભર્યું છે, તો તારું સ્વરૂપ કેવું છે? બુદ્ધ, તું પ્રબુદ્ધ છો. તારું જ્ઞાન નિષ્કંઠ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, તું ચૈતન્યમય છો, જડ નથી. નિગોદમાં ગયો હો અથવા દેવલોકમાં ગયો હો, ચારેય ગતિમાં કોઈ પણ યોની તને મળી હોય, કોઈ પણ કાયા મળી હોય, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી, તારું ચૈતન્યત્વ ક્યારેય સમાપ્ત થયું નથી. તું રેતીમાં હો, પાણીમાં હો, અગ્નિમાં હો, વાયુમાં હો, નિગોદમાં હો, વનસ્પતિની સાધારણ કાય, ક્યારેય તારું ચૈતન્યત્વ જોવા જાણવાનું વેદવાનું એ તારી જે સંપત્તિ છે એ ક્યારેય તારાથી દૂર થઈ. ચૈતન્ય ઘન એટલે તું જગતના બાકીના પાંચેય દ્રવ્યથી જુદો જુદો ને જુદો જ છું. તું બધી સ્થિતિને જાણનારો છો, એને વેદનારો છો, એને જોનારો છો, પણ એનાથી ભિન્ન છો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ, તારો આ જે પ્રકાશ છે, વસ્તુને પ્રકાશવાની તારી જે શક્તિ છે, જેમ ઘોર અંધકાર હોય અને ઓરડામાં ખૂબ વસ્તુ પડી છે અને આપણે કઈ શોધવું છે, પણ વસ્તુ પ્રકાશિત થતી નથી. વસ્તુને પ્રકાશે કોણ? પડી તો છે, અસ્તિત્વ છે વસ્તુનું, પણ વસ્તુ પ્રકાશતી નથી, સ્વયં પ્રકાશી ન શકે. એટલે આપણે કાં તો લાઇટ કરવી પડે, કાં ટોર્ચ લઈને જવું પડે, કાં દીવો કરવો પડે. જ્યોતિ આપણે કરીએ કોઈ પણ સ્વરૂપની ત્યારે વસ્તુ પ્રકાશે કે આ રે બેગ, આ રે મારી થેલી, આ રે મારે જે હું જોતો હતો એ વસ્તુ, આ રહી. વસ્તુને કોણે પ્રકાશી? તો જ્યોતિ, એને જ્યોતિને પણ પ્રકાશનાર કોઈક જોઈએ. આ આત્મા છે એ તો સ્વયં જ્યોતિ છે. આખા જગતમાં કોઈ પણ વસ્તુ છે તો એને તરત જ એ પ્રકાશે છે, આ અહીંયા છે, આ રે આ રે. આવરણ છે એટલે તને ઓછું દેખાય છે, એટલે તારી લબ્ધિ ઓછી છે, પણ એ બધી ખસે તો તું સર્વજ્ઞ છો અને સર્વદર્શી છો. જગતનો કોઈ પદાર્થ તારા દ્રશ્યથી બહાર નથી, તારી દ્રષ્ટિથી બહાર નથી, અને તારા જ્ઞાનથી પણ બહાર નથી. તું સ્વયં જ્યોતિ છો, સ્વપર પ્રકાશક છો. આ પેલું લક્ષણ તારું, એ સ્વયં જ્યોતિ. સ્વયં જ્યોતિ એટલે તારો આ ગુણ છે વસ્તુને પ્રકાશવાનો. એ વસ્તુને પ્રકાશવાના ગુણને કોઈએ એમાં કઈ દિવેલ પૂરવાની જરૂર નથી, કે વાત મૂકવાની જરૂર નથી, કે કોઈ દિવાસળી માચિસ ઘસવાની જરૂર નથી. કોઈ પરમાત્મા ઈશ્વર આવીને તને આપે અને ત્યારે તું પ્રકાશ, એવું નથી. તું સ્વયં પ્રકાશિત છો, સ્વયં જ્યોતિ અને સુખધામ. આ પાંચમો શબ્દ. આત્મા વિશે જયારે ધ્યાન કરવા બેસીએ, ચિંતન કરવા બેસીએ, આત્મચિંતનથી આત્મ ધ્યાન થાય, આત્મવિચારથી આત્મજ્ઞાન થાય. પણ આત્મવિચાર એટલે શું? એ મગજમાં ન હોય એટલે પછી આત્મા વિશે શૂન્ય થઈને બેસે અને પછી કે મને કઈ થયું નહીં. અરે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ આ કોણ? આ હું અંદર છું તે. આ વિચાર જે કરી રહ્યો છે, ધ્યાન જે કરી રહ્યો છે, આખું ચૈતન્ય તત્વ આખા શરીરની અંદર સક્રિય કોણ છે? આત્મા. એ જેવો એ આત્મ તત્વ નથી તો આ તો મળતું છે, પડી જશે ધબાપ કરતો. સુખધામ છેલ્લું વિશેષણ, સુખનું ધામ છે. અનંત સુખની અનુભૂતિ તારે કરવી હશે તો કોઈ બહારથી નહીં, કોઈ પદાર્થમાંથી નહીં, કોઈ વસ્તુમાંથી નહીં, કોઈ સંઘમાંથી નહીં, કોઈ સંયોગથી નહીં, કઈ નહીં હોય, કોઈ નહીં હોય. એકવાર એક સ્થિતિ કલ્પી લ્યો, માનો કે આખા વિશ્વની અંદર માત્ર તું એક રહ્યો તો સુખી કે દુખી? કોઈ ન હોય માની લ્યો. અને દેહભાવ છે, દેહભાવ છે, અને શહેરના રણમાં એકલો નાખી આવે તને પ્લેનમાંથી ટોકે અંદર મૂકી દે તો તું સુખી કે દુખી? કોઈ એવા અરણ્ય જંગલમાં મૂકી આવે તો સુખી કે દુખી? અને આત્મભાવે 14 રાજલોકની અંદર જ્યાં હો તો તું સુખી કે દુખી? તો તારું સુખ તારામાં કે પરથી? આ આત્માનું સ્વરૂપ છે. આ આત્માની શ્રદ્ધા, આત્મજ્ઞાન, આત્મવિચાર, આત્મનિષ્ઠા, આ નિષ્ઠા પેલા આવતી નથી. સ્વયં જ્યોતિ સુખધામ. તો આ કે છે? અરે ભાઈ સરસ શબ્દ મૂક્યો છે, પ્રારબ્ધથી મોક્ષ મળતો નથી, પુરુષાર્થથી મોક્ષ મળે છે. જો આ વાક્ય બરોબર બેસાડી દેવું જોઈએ, કારણ કે તો જ આ ગાથાનું સૂત્ર છે કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ગમે ત્યારે પણ આ પુરુષાર્થ કરવો પડશે. પછી એ બધાના કારણોની અંદર ગમે તે પ્રકારનું સદગુરુને બોલવામાં આવે, દેવનું બોલવામાં આવે, ગ્રંથોનું બોલવામાં આવે, બોલાય, ઉપદેશ છે, બસ આ મળી ગયા એટલે તારે કઈ કરવાનું? મૂર્ખ છો? કોઈ દી એવું બને કોઈના આશીર્વાદથી મોક્ષ મળે અને કોઈના અભિશાપથી મોક્ષ રોકાય? દુર્ધર પુરુષાર્થથી મોક્ષ મળે એને કોઈ રોકી શકે નહીં અને કોઈ આપી શકે નહીં. એના ચરણ પકડી લીધા, પતી ગયું, આપણે ન્યાલ થઈ ગયા. તું ન્યાલ નહીં થાય, બપ્પમ મરીશ માં અને રખડી મરીશ, અનંતકાળ સુધી ઠેકાણું નહીં પડે તારું. માટે ક્યારેય મતિભ્રમ થવા દઈશ માં, ક્યારેય મતિભ્રમ ન થવા દેવો. આ બધા પૂરક પરિબળો છે. આ પુરુષાર્થની સાથે એ ભવસ્થિતિ તારી સરખી કરી દઈએ, તારા કર્મની નિર્જરાનો માર્ગ તને બતાવી દે, તારી કાળલબ્ધિ પકાવી દે. જેમ કોઈ વસ્તુ કાચી કેરી લીધી હોય અને પાકે નહીં તો છાપામાં રાખો તો પાકી જાય, એમ આ બધા છાપા જેવા છે. આપણું ક્યારેક દ્રવ્ય પાયકું ન હોય તો આ ગ્રંથ, સત્સંગ, સદગુરુ બધું આ છાપા જેવું, એમાં રાખો તો, બાજરામાં નાખો તો બધું પાકી જાય. પણ બાજરાથી તારું કલ્યાણ નથી, પુરુષાર્થ તારો જ હશે. વ્યવહારિક ભાષા હોય, વ્યવહારિક શબ્દો હોય, વ્યવહારિક આ બધા પ્રયત્ન પણ હોય, પણ શ્રદ્ધા શું? કે પ્રારબ્ધથી મોક્ષ મળી શકે, ગમે તેવી વાત હોય પ્રારબ્ધથી મોક્ષ ન મળે, પ્રારબ્ધથી સંસાર મળે. અને પ્રારબ્ધથી સંસાર કેવો મળે? જે ઈચ્છતે મળે. ચક્રવર્તી થવું છે, થઈ શકે. થઈ શકાય, ચક્રવર્તી થવું છે. આટલું આટલું આ તપ કરીશ, આવી પ્રકારનું કરીશ તો આવતો ભાવ મને ચક્રવર્તીનો મળી શકે. અને આવા પણ શાસ્ત્રમાં ઉદાહરણો છે કે ચક્રવર્તી પદનું એને અનુષ્ઠાન કરીને આયુષ્ય બાંધ્યું. તું ચક્રવર્તી થઈ શક, તું દેવોનો દેવ ઇન્દ્ર થઈ શક પ્રારબ્ધથી, પણ સિદ્ધ ન થઈ શક. પ્રારબ્ધથી સિદ્ધ ન થવાય, ચક્રવર્તી થવાય, ઇન્દ્ર થવાય. પ્રારબ્ધથી સંસાર મળે છે એ બધું સંસારના પદ પદવી છે. પ્રારબ્ધથી સંસાર મળે અને મોક્ષ તો પુરુષાર્થથી મળે છે. માટે સરસ કહે છે કે પુરુષાર્થ કરવાની જરૂર છે તો જ મોક્ષ મળશે. હવેનો ક્રમ આપે છે સરસ છેલ્લે કે જે પુરુષાર્થ કરતા પહેલા રુચિ ફેરવવી પડે. આ ઈચ્છો જો ઈચ્છો પર રુચિ ફેરવો, સંસારની રુચિ છે એ મોક્ષ ઉપર રાખો. સંસારગત વાલપને અસંસારગત વાલપમાં ફેરવો. કૃપાળદેવ બસ 14મા અવતારમાં કીધું છે. પછી રુચિ ફેરવ્યા પછી પ્રવૃત્તિ કરવી પડે. પ્રવૃત્તિ કર્યા પછી સત્યને શોધવું પડે. સત્ય શોધ્યા પછી સમ્યક દર્શન, અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી સ્વરૂપમાં ઠરવું પડે, અને સ્વરૂપમાં ઠરવા માટે વિકલ્પો છોડવા પડે. આ રીતે જો તું કરે તો મોક્ષ તારા હાથમાં છે. મોક્ષ મેળવતા તને વાર નહીં થાય. પણ જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. આખી ગાથાનું સાર સૂત્ર, બાકીનું બધું પૂરક છે, સપ્લિમેન્ટરી એન્ડ કોમ્પ્લિમેન્ટરી. તો એ રીતે વિચાર કરી, અને પુરુષાર્થ એ સ્વાધીન છે. પુરુષાર્થ કોઈ સંયોગોને આધીન નથી, પુરુષાર્થ કોઈ બાહ્ય સાધનોને આધીન નથી. પાછું વળી એમ થાય કે અમારે પુરુષાર્થ કરવો છે, પણ હવે શું કરવું, મકાન પોતાનું નથી, અમે ભાડાને મકાન ભરીએ છીએ, પુરુષાર્થ ક્યાંથી થાય? હવે અમારે ત્યાં વાહન નથી, પુરુષાર્થ ક્યાંથી થાય? જો પુરુષાર્થ કોઈ બાહ્ય સાધનોને આધીન, માત્ર પોતાના આત્માને આધીન છે. માટે અહીંયા પુરુષાર્થ એ આત્માનો પુરુષાર્થ, એને સત્ય પુરુષાર્થ કીધો. સત્ય પુરુષાર્થ એટલે આ પોતાના સંકલ્પનો પુરુષાર્થ છે. સાધનો પૂરક હોય, કોઈ પણ આપણે વ્રત અનુષ્ઠાન લઈએ તો એ બધા પૂરક હોય, એ આશ્રય બને, પણ અંદર રહેલો ભાવ કોનો? સામાયિક એક વ્યવહાર આપણે હાથમાં લીધો, સામાયિકની પદ્ધતિ લીધી, પણ સમતા ભાવ કોનો? પ્રતિક્રમણ લીધું, સૂત્રો લીધા, પણ પ્રાયશ્ચિતનો ભાવ કોનો? ક્ષમા ભાવ કોનો? આપો ભગવાનની પૂજા કરવા જઈએ, સ્વદ્રવ્ય ને બધું સરસ મજાનું કરીએ, પણ પ્રભુ પ્રત્યેનો અહોભાવ કોનો? બહુમાન કોનું? એ કઈ સાધનોમાંથી ન આવે કે આજે કેસર સરસ ઘૂંટ્યું છે ને આપણને બહુમાન આવશે, આ ગુલાબનો ફૂલ ઓલો માળી સરસ લેવશે, તાજે તાજા, એ તાજે તાજા આવ્યું, પણ તારામાં મૂરખ ભાવ ન હોય તો ફૂલથી ભાવ નથી આવતા. ખૂબ સમજી લઈએ, સાધનો સાધન જ છે બહારના, આ જે કઈ છે પુરુષાર્થ સ્વાધીન, આત્માનો પુરુષાર્થ આત્મામાં રહેલો છે, આત્માથી જ થાય છે. વિશેષ અવસર
હેલો, એક એનાઉન્સમેન્ટ છે કે સજેશન આવ્યું છે કે સોમવારથી આપણે ઓરિજિનલ ટાઈમ ઉપર જાય, 9 થી 9:15 સ્વાધ્યાય ભક્તિ અને 9:15 થી 10:15 સ્વાધ્યાય. એમાં કોઈને પ્રોબ્લેમ છે? જો અત્યારનો જે ટાઈમ